શ્રી પ્રવચન સાર ગાથા 115 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 77.
ખ્યાલ ચૂક્યા વિના એટલે જ્ઞાનમાં અનેક ધર્મો વસ્તુના જ્ઞાનમાં રહે અને જે અપેક્ષા એ વસ્તુનું કથન ચાલતું હોય તે અપેક્ષા એ તેનું નિર્ણિતપણું, તેનું નિયમિતપણું, તેનું નિરપવાદપણું બતાવવા માટે જે શબ્દ વાપરવામાં આવે છે તેનો અહીં નિષેધ સમજવા એટલી સ્પષ્ટતા કરી છે. જો શબ્દ નો ક્યાંક વિરોધ આવે છે કે જો કહેતા તો એકાંત થઈ જાય છે અને તો ત્યાગ અસ્થિ જો છે ત્યાગ નાસ્તિ જ છે એમ જો વાપરવામાં આવે છે તો ત્યાં અનેકાંત જે છે વસ્તુના અનેક ધર્મો છે એને જ્ઞાનમાં રાખીને સ્વરૂપની અપેક્ષાએ તો અસ્થિ જ છે, સ્વરૂપની અપેક્ષાએ બિલકુલ નાસ્તિ નથી એમ એનું નિયમબદ્ધ પણ બતાવવા માટે જો વાપરવામાં આવે છે એમ છે. વજન આપવામાં આવે, વજન અથવા એનું નિયમબદ્ધપણું ચોક્કસપણું બતાવવા માટે કે આમાં તો બિલકુલ ફેર નથી, સ્વરૂપની અપેક્ષાએ સ્વચતુષ્ટની અપેક્ષાએ પદાર્થનું જે અસ્તિત્વ છે એ તો એમ જ છે, ત્રણે કાળે અપ્રવાદ છે, એમાં કાંઈ ફેર પડે નહીં. એમાં કથનચિત અસ્તિત્વ ગણી અને સ્વરૂપની અપેક્ષાએ પણ ક્યારેક નાસ્તિકપણું ગણી લેવું એવું કોઈ કાળમાં, ત્રણ કાળમાં આવે સ્વરૂપની અપેક્ષાએ પોતે 100% નાસ્તિક છે પાછા એટલે ખ્યાત નાસ્તિક છે એમ કે અસ્તિ નાસ્તિ જો છે ત્રીજો બુટ ક્યાત અવક્તવ્ય છે ત્રીજો છે ક્યાત અવક્તવ્ય છે. હવે અવક્તવ્યનો અર્થ છે કહી શકાય નહીં તેવું, વક્તવ્ય એટલે કહી શકાય તેવું, કહેવા યોગ્ય તેને વક્તવ્ય કહેવામાં આવે છે. કહી શકાય અથવા કહેવા યોગ્ય ન કહી શકાય તેને અવક્તવ્ય કહેવામાં આવે છે. વ્યક્ત અને વક્ત જુદી જુદો શબ્દનો અર્થ છે. વ્યક્ત એટલે પ્રગટ અને અવ્યક્ત એટલે અપ્રગટ. આ વક્ત શબ્દ છે. હા, વચ ધાતુ છે મૂળ, વચ વચ ભાષ કે હું બોલું ભાષણ કરું. બોલવું એટલે કોઈ અપેક્ષાએ પદાર્થ અવક્તવ્ય જ છે, જે એના નહીં કહી શકાવા યોગ્ય જે ધર્મો છે તે અપેક્ષાએ પદાર્થ બિલકુલ અવક્તવ્ય જ છે, કહી શકાતો નથી એવા પણ પદાર્થની અંદર ધર્મો છે કે જે ભાષા ગોચર થઈ શકતા નથી અથવા સિદ્ધિ વાત કીધી જેવા કયા કે સ્વરૂપ પરરૂપના યુગોત્પણાની અપેક્ષાએ સ્વરૂપથી અસ્થિ છે અને પરરૂપથી નાસ્તિ છે એવો ક્રમ પાડવો પડે છે. યુપતપણે કહી શકાતા નથી, એક સાથે કઈ કહેવાની અપેક્ષા એ કયો વક્તવ્ય છે. પદાર્થ સ્વરૂપથી અસ્થિ હોવા છતાં અને પદાર્થ પરરૂપથી નાસ્તિ હોવા છતાં એવું એક સાથે કહી શકાતો નથી. કાં તો અસ્થિ થાપો ને કાં તો નાસ્તિ થાપો. અસ્થિ થાપો ત્યારે નાસ્તિ કહી શકાતી નથી ને નાસ્તિ થાપો ત્યારે અસ્થિ કહી શકાતી નથી. તો બરાબર છે ને, પ્રેક્ટિકલી સમજી શકાય એવું છે. એ વિદ્પુત્પણાની અપેક્ષા એ તે અવ્યક્ત છે, એટલી અપેક્ષા હતી એટલે શાસ્ત્ર આપી દો. ક્રમથી તો કહી શકાય છે પણ વિપુલ નથી કહી શકાતો, તેથી એને અવક્તવ્ય કહ્યો. ક્યાત અસ્થિ નાસ્તિ જ છે એટલે સ્વરૂપ પરરૂપના ક્રમની અપેક્ષાએ, ક્રમથી તો અસ્થિ પણ છે અને નાસ્તિ પણ છે એમ ક્રમથી કહેવા જતા પદાર્થ અસ્થિ નાસ્તિ રૂપ છે. પદાર્થ પોતે અસ્થિ રૂપ છે અને પદાર્થ પોતે નાસ્તિ રૂપ છે ક્રમથી કહેતા. આ કથન શૈલી કેટલા પ્રકારે આવે, એકને એક વિષયમાં સાત પ્રકારે આવી શકે છે એમ કહેતા. એ સાતમાં બધા આવી જાય પછી પેટાપેટમાં. આ સર્વજ્ઞ અનુસારી વાણી છે, એનો એ પુરાવો છે. એથી બાર પછી કોઈ રહેતો નથી. કાં તો અસ્થિના ભંગમાં આવી જાય બધા જેટલા એના ગુણધર્મો છે, કાં તો બીજા આખા જગતની અપેક્ષા એ નાસ્તિના રૂપમાં આવી જાય. પછી બાકીના પાંચ છે એ વક્તવ્યો અસ્થિ નાસ્તિ, અસ્થિ વક્તવ્યો નાસ્તિ વક્તવ્યો એમ કરીને લઈ લીધા. કોઈ બાકી રહેતો જો લીધો છે ને પણ સાથે જો તો લીધો છે, ઢીલું ન પડે એટલે તો જો લીધો છે. ચાતે લીધો અને જો પણ લીધો, બે વાત રાખી છે. યથાર્થ વસ્તુનું સ્વરૂપ આમ છે, ખરેખર તો એમ છે. યથાર્થપણે વસ્તુનું સ્વરૂપ આ રીતે થઈ શકાય છે. આ રીતે વસ્તુના સ્વરૂપને શબ્દભંગીથી અથવા નય શબ્દભંગીથી કહેતા બિલકુલ વચન દોષ નથી, બિલકુલ વચન દોષ અમારે તો નથી. જેટલા બધા મતો નીકળ્યા એ બધા છદમસ્તને અનુસરીને નીકળ્યા, અને છદમસ્તમાં તે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિઓને અનુસરીને નીકળ્યા. પાછા કેવા છદમસ્તમાં પાછા એ બધા તમામ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિમાંથી કોઈ બહાર અને બધા જ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિમાં આવી ગયા. હવે ત્યાં મિથ્યા દ્રષ્ટિ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિનો જ્ઞાનનો ઉઘાડ સરખામણીનો પ્રશ્ન રહેતો નથી, પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો એમ છે કે એમ બતાવે છે કે તને સમજાતો પોતાની બુદ્ધિ મંડાઈ ગઈ હોય અને એને અંદરથી વસ્તુનું સ્વરૂપ જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાનમાં પણ જ્ઞાન વિચરણ થતું હોય તો એનો જે એકદમ ઉચ્ચ કક્ષાનો એનો પ્રકાર તો એવો છે કે એ સમજાયા પછી અંતરમાં એનો માર્ગ એને મળે એટલે સ્વસમ્ય થવાના પ્રકારમાં એ જીવ આવે. એ તો બને જ ક્યાંથી, હજી ઘરમાં એને તક્કો લાગતો ન હોય, બીજા આડા અવળા લાકડાને લઈને અંદર બીજું પોતાનું જ્ઞાન વિપર્યાસ ભજે છે એટલે આડું જાય છે, એને આનો સ્વીકાર આવતો નથી. સ્પષ્ટ અને સરળ વસ્તુનું સ્વરૂપ કહેવા છતાં એને પોતે વિપરીત માન્યું છે એને લઈને એને હજી ગ્રહણ થતું નથી ઉઘાડ જ્ઞાનમાં, તો પછી એને એ અંતરમાં ઉતરે કઈ રીતે, એ તો પ્રશ્ન જ રહેતો. આવ્યામાં ગીતામાં એમાં તો એવું આવે છે કે દરેક પ્રાણીઓના હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે, એવું આવે છે. પછી અંતર શબ્દ વપરાય છે, અંતરંગમાં દરેક પ્રાણીના અંતઃકરણમાં અંતરંગમાં પરમાત્મા બિરાજે છે. ગીતામાં તો બહુ આવે છે, વૃક્ષોમાં પીપળો છું, ફલાણામાં પરમ સ્વરૂપ છે, એ પરમાત્મ સ્વરૂપ છે, એ પરમાત્મ સ્વરૂપ છે, એ પોતે અખંડ છે, પરથી ભિન્ન છે, અને સર્વથા ઉપાદેય છે. પરથી ભિન્ન કહેતા પોતે જ પોતાને સર્વથા ઉપાદેય છે, અને પોતા સિવાય અન્ય કિંચિત માત્ર પોતાને ઉપાદેય નથી, એમ એની અસ્થિમાંથી આવી જાય. પોતે જ પોતાને ઉપાધિ છે, પોતા સિવાય પોતાને જગતમાં કાંઈ ઉપાધિ નથી, એટલે એનો અનેકાન થઈ ગયો. તે અનેકાન પાંચમા ક્યાત અસ્થિ અવક્તવ્ય જ છે. સ્વરૂપની અને સ્વપર સ્વરૂપ રૂપના વિપત્પણાની અપેક્ષાએ અવક્તવ્ય છે. ક્યાત અસ્થિ અવક્તવ્ય, સ્વરૂપની એટલે સ્વરૂપની અપેક્ષાએ પોતે અસ્થિ છે, અને સ્વરૂપ અને પરરૂપના વિપત્પણાની અપેક્ષાએ અવક્તવ્ય છે, તેથી એને અસ્થિ અવક્તવ્ય કહેવામાં આવે છે. આત્મા પોતે અસ્થિ અવક્તવ્ય સ્વરૂપ છે, સ્વરૂપની અપેક્ષાએ પોતે અસ્થિ છે, કથન કરવા યોગ્ય છે, અને સ્વ પર બંનેના વિપત્પણાની અપેક્ષાએ અવક્તવ્ય હોવાથી એને અસ્થિ અવક્તવ્ય કહેવામાં આવે છે. તે જ પ્રકારે સ્યાત નાસ્તિ અવક્તવ્ય છે, કે પરરૂપની અપેક્ષાએ પોતે નાસ્તિ છે, અને સ્વરૂપ રૂપના વિપત્પણાની અપેક્ષાએ અવક્તવ્ય છે. કહી શકાતું નથી. અસ્થિય વક્તવ્ય કહી શકાય છે, અને નાસ્તિય વક્તવ્ય કહી શકાય છે. અસ્થિય વક્તવ્ય કહેતા અસ્થિથી વક્તવ્ય છે, અને સ્વરૂપ રૂપની અપેક્ષાએ અવક્તવ્ય છે. અસ્થિય વક્તવ્ય, હા, એક સાથે કહી શકાતો નથી. પર અને પર બેની અપેક્ષા લઈ ગયા, એક સાથે નથી કહી શકાય, તો તે અવક્તવ્ય કહેવાય. અને અસ્થિપૂર્વક કહી શકાય છે અવક્તવ્ય, અસ્થિ પૂરતો વક્તવ્ય છે, પણ એક બે ની એક સાથે ની અપેક્ષા એ અવક્તવ્ય છે. અવક્તવ્ય ભંગ પડે છે. નાસ્તિ અવક્તવ્ય એટલે પરરૂપની અપેક્ષા એ પોતે નાસ્તિ છે, અને સ્વરૂપ સ્વરૂપના યુક્તપણાની અપેક્ષા એ અવક્તવ્ય છે, એ નાસ્તિ અવક્તવ્ય છે. સાતમું ક્યાંક અસ્થિનાસ્થિય વક્તવ્ય જ છે. સ્વરૂપની પરરૂપની અને સ્વરૂપ રૂપના ઉત્પત્પણાની અપેક્ષા, ક્રમથી તો કહી શકાય, અસ્થિય કહી શકાય, નાસ્તિય કહી શકાય, પણ યુપતથી તો બિલકુલ કહી શકાય નહીં. તેથી અસ્થિ નાસ્તિ અવક્તવ્ય છે, એ રીતે સાત ભંગ ઉતરે છે. વિજ્ઞાન કરવામાં ભૂલ કરે, વિજ્ઞાન કરવામાં આ નવી દીક્ષા છે એ ઉપયોગી છે. એવું નથી કે બધાને આવા ભેદોનું જ્ઞાન થાય છે. અભેદમાં ભેદોનું જ્ઞાન ગર્ભિત છે. જ્ઞાન સ્વરૂપ આત્મા પોતે પોતાને જ્ઞાનમયપણે અભેદ અનુભવે તો એમાં સાત ભંગની લબ્ધિ આવી જાય છે. એનો ઉપયોગ થાય ન થાય એની સાથે લેવા દેવા નથી. શિવભૂતિ મુનિ હતા, જેને સાત તત્વના નામ નહોતા આવડતા, તો આવું બધું સપ્તભંગી કેવી રીતે ઉતારી શકાય? સાત પદાર્થના નામ ન આવડે સાત તત્વના, ત્યાં સાત ભંગ કેવી રીતે ઉતારે? પણ કોઈ પહેલેથી જ માથાફોડ મૂકી દેવાને માટે આપણે મૂકો, કાંઈ આવું કરવું નથી, એના કરતાં તો આ વેપાર ધંધો રોજગાર કરીએ છીએ, અને આપણે બે પૈસા કમાઈને અગવડ સગવડ સાચવી શકીએ છીએ, એ ઘણું છે આપણા માટે. વળી એમાંથી મગજ આ માથાપૂરમાં કેવી રીતે લાવવું એમ નથી. જો તેને બુદ્ધિનો ઉઘાડ છે અને તારા પ્રયોજન ના વિષયમાં બધી આતી ઘૂંટી પાર ઉતરવામાં તું તારી જાતને વિશિક્ષણ માન્ય છો, તો પછી આ વિષયમાં જો તમે કંટાળો આવે તો તમે તારું સ્વરૂપ સમજવાની અરુચિ પ્રકૃતિ છે એમ જાહેર થાય. સ્વરૂપની અપેક્ષા એ હતી, સ્વરૂપની અપેક્ષા એ પોતે નાખી, અને વિપત્તપણે સ્વરૂપ અને પરરૂપને વિપત્તપણે કહેવાની અપેક્ષા એ અવક્તવ્ય એમ અસ્થિ નાસ્તિ અવક્તવ્ય સ્વરૂપે છે. પદાર્થ પોતે પોતે લ્યો, ગમે તે પદાર્થ લ્યો, દરેકમાં સત્વભંગ લાગુ. દ્રવ્યનું કથન કરવામાં આવતા, કોઈ પણ દ્રવ્યનું કથન કરવામાં આવતા જે સ્વરૂપે સત છે, જે પદાર્થ સ્વરૂપથી સત છે, જે પર રૂપે અસત છે, તેનો તે પદાર્થ પર રૂપે અસત છે. જે સ્વરૂપે અને પર રૂપે યુગબદ્ કથાઓનું અસત્ય છે અને અવક્તવ્ય છે. યુગબદ્ધ કથાઓનું અસત્ય છે અને અવક્તવ્ય છે. જે યુગબદ્ધપણાની અપેક્ષા એ અવક્તવ્ય છે. જે સ્વરૂપે અને પર રૂપે ક્રમથી સત અને અસત બંને રૂપે છે તે અસ્તિ નાસ્તી. જે સ્વરૂપે અને સ્વપર સ્વરૂપ પર રૂપના યુપતપણે સત અને કથાવું અશક્ય છે. જે પર રૂપે અને સ્વરૂપ પર રૂપના યુગપણે અસત અને કથાવું અશક્ય છે, અસત અને કથાવું અશક્ય છે. તથા જે સ્વરૂપે પરરૂપે અને સ્વરૂપ પર રૂપના યુગપણે સત અસત અને કથાવું અશક્ય છે. એવું જે અનંત ધર્મો વાળું દ્રવ્ય તેના એક એક ધર્મનો આશ્રય કરીને, અનંત ધર્મો વાળું દ્રવ્ય તો તેના એક એક ધર્મનો આશ્રય કરીને વિવિક્ષિત અવિવિક્ષિત જ્ઞાન વિધિ નિષેધ વડે પ્રગટ થતી સપ્તભંગી સતત વિધિ નિષેધ એટલે આદરવું અને એનો નિષેધ કરવો, નકાર કરવો. હું પરરૂપથી નથી, તો પરનો નકાર કર્યો ને, એમાં મારામાં પર નથી એ નિષેધ કર્યો. પરનો વિધિ એટલે થાપવું, થાપવું ને થાપવું. સતત રૂપે ઉચ્ચારવામાં આવતા ચાપચાર રૂપી અમોઘ મંત્ર પદ વડે જકારમાં રહેલા સઘળા વિરોધ વિષના મોહને દૂર કરે. આવ્યું ને ટોટલ મોહને દૂર કરે છે. વિરોધથી ઉત્પન્ન થતો ઝેર જેવો જે મોહ છે તેને દૂર કરે છે. મોહ નાશનું કારણ છે એમ લીધું છે. એ તો ગાથા એ ગાથા એ તાત્પર્ય છે, એ વિકરાશતા જ નીકળે, બીજું કઈ છે. હા હા, વિકરાશતા જ નીકળે, બીજું નીકળે જ નહીં. મોહને નાશ કરવા માટેનો ઉપાય છે વસ્તુના સ્વરૂપ સંબંધી, એટલે પોતાના અને પરના સ્વરૂપ સંબંધી જીવને વિભ્રમ છે, ભ્રમણા છે, ત્યારે તો એમ કે છે કે આ મને ગમે છે ને આ મને નથી ગમતું એનો અર્થ શું છે, મને આ અનુકૂળ છે ને મને આ પ્રતિકૂળ છે એનો અર્થ શું છે. કે તું તારામાં તો અસ્થિ નાસ્તી, તારામાં તું સ્વરૂપે અસ્થિ છો ને પરથી તો તું બિલકુલ નાસ્તી છો, પછી આ ગમે છે ને આ નથી ગમતું એ ભ્રમણા સ્વરૂપને અસ્થિ નાસ્તી થી જાણે વિના નહીં. સીધી વાત છે, ક્યાંથી થાય છે? મોહ થાય છે, જીવને શેનો થાય છે? કે પરને આશ્રય કરતા પર ઠીક છે કે પર અઠીક છે એવું જે લાગે છે એ જ એને અસ્થિનાસ્થિના જ્ઞાન નો અભાવ સૂચવે. કીધી વાત જગતની અંદર સારું છે, સોનું તો સારું જ છે ને, જ્ઞાનમાં તો બધું જ્ઞેય છે, સંભાવનું પ્રકરણ આવે છે વિદ્રાચાનું, બધા બોલાવે છે, બધા બોલાવે છે ને, સોનું અને માટી જેને પથ્થર સમાન છે, શત્રુ અને મિત્ર જેને સમાન છે, જીવન અને મરણ જેને સમાન છે, આવે છે ને બધા બોલાવે છે. સમાન નો અર્થ એમ છે કે જ્ઞાન નું જ્ઞેય છે. સોનું કઈ પથ્થર રૂપે દેખાય છે ને પથ્થર સોનું રૂપે દેખાય છે એમ છે, પણ એમાં એકમાં એને ઈષ્ટ બુદ્ધિ ને એકમાં અનિષ્ટ બુદ્ધિ એવો પ્રકાર એના જ્ઞાનમાં નથી. પોતે જ્ઞાનમય હોવાથી માત્ર જ્ઞાતા રહે છે કે અન્ય સમસ્ત જ્ઞેય માત્ર પણ એના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એમાં જ્ઞાનને કોઈ પ્રત્યે આકર્ષણ થાય એવું જ્ઞાનનું સ્વરૂપ નથી કે એવું જ્ઞેયનું પણ સ્વરૂપ નથી, એમ છે ખરેખર. એનું નામ સમપ્રકાર છે અને એથી વિપરીત તે બધું વિષમ છે, સમથી ઉલટું એટલું વિષમ છે. એના ઉપર આ સરવાળો ઉતરે છે. એવું જે અનંત ધર્મો વાળું દ્રય તેના એક એક ધર્મનો આશ્રય કરીને વિવિક્ષિત એટલે કહેવા ધારેલા અને અવિવિક્ષિત એટલે નહીં કહેવા ધારેલા એવા ધર્મને મુખ્ય ધર્મને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરે, વિવિક્ષિત ધર્મને મુખ્ય કરીને તેનું પ્રતિપાદન કરે અને અવિવિક્ષિત ધર્મને ગૌણ કરીને, જ્ઞાનમાં તો જણાય ખ્યાલમાં હોય પણ એને ગૌણ રાખીને તેનો નિષેધ કરવાથી સપ્તભંગી પ્રગટ થાય. તે વડે પ્રગટ થતી સપ્તભંગી સતત સમ્યક રીતે ઉચ્ચારવામાં આવતા એટલે કોઈ પણ પ્રકારના કથનમાં સ્યાદકારથી કહેતા, ઉચ્ચારવામાં આવતા એટલે સ્યાદકારથી કહેતા, સ્યાદકારરૂપી અમોઘ મંત્ર પદ જેનાથી કોઈ પણ વચન દોષની ઉત્પત્તિ થતી નથી. જકારમાં રહેલા સઘળાય વિરોધ નિષ્ણા મોહને દૂર કરે છે. જકારમાં એટલે એકાંત મિથ્યાત્મા આમ છે બીજી રીતે નથી એવું જે વિભ્રમથી જાણે છે એમાં જે વિરોધ વિષનો મોહ છે એમાં વસ્તુના સ્વરૂપ સાથે વિરોધ આવે છે, મોહની ઉત્પત્તિ થાય છે, આત્માની શાંતિ વગેરેનો એમાં ઘાત થવાથી એને ઝેર કહેવામાં આવે છે, અશાંતિનું એ કારણ થાય છે, એને નાશ કરવાનું કારણ છે. મંત્રથી ઝેર ઉતરે ને એટલે એ સીમી લીધી છે. આ એક એવો અમોઘ મંત્ર છે કે જેમાંથી ઝેર બધું મિથ્યાત્મક ઝેર ઉતરી જાય. ભક્તભંગીથી વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ જાણવામાં આવે અસ્થિ નાસ્તિને અવક્ત વિશે, એટલે એને એ રીતે પોતે પોતાને આશ્રય કરે, પરનો આશ્રય એને છૂટે, કેમ કે પોતામાં પર નથી, પોતામાં પર નથી એટલે પરનો આશ્રયનો એને આવશ્યકતા પણ નથી, એ આપોઆપ આવે છે. ખાલી જાય એની એમ કે આમ અસ્થિ નાસ્તી થી બે પદાર્થ ની ભિન્નતા ને એ અનુભવ ગોચર કરે તો મોહનો નાશ થાય. એ અમુક મંત્ર ની જેમ ઝેર ઉતરી, અમુક મંત્ર એવો હોય છે એને કહેવાનો અર્થ એમ છે કે મંત્રોચ્ચાર કરે ઝેર ને ઉતરે છૂટકો. ગમે એવું કાતિલ ઝેર હોય પરમાણુ પલટી જાય, ઉતરી જાય, એનો અર્થ છે કે પરમાણુ પલટી જાય. એવી જાતને નિમિત નિમિત્ત વિદ્યાઓ એક કાળમાં હતી, એવી જાતના મન ઓછા વધતા છે. અત્યારે બહુ એવું બહુ ક્યારેક સાચું પડે, ક્યારેક ખોટું પડે, એવું બધું થાય. આ તો અમુક ગમે એવો ઝેરી સર્પ પીડ્યો હોય, ગમે એવો ઝેરી મીઠી પાળોતરો મીઠી પીડ્યો હોય, મંત્ર બોલે મોરદું થઈને પીડ્યો હોય, એકદમ આળસ મેળીને બેઠો, જાણે કઈ ફીડ નતું, ઘણી જ પેલા હાવ મોરદું દેખાતો હતો, જાણે કઈ ફીડ નથી, વાતો કરવા લાગે, એવા બધા મંત્રો આવતા હતા. આનાથી આ કરી શકાય છે એ પ્રશ્ન નથી. એ પ્રકારનો નિમિત નિમિત એવો અમુક મંત્ર છે એને જો ત્યાદવાદ અનુસાર વસ્તુનો સ્વરૂપ અસ્થિ નાસ્તી થી અને પાસે પોતાનું તો એને મિથ્યાત્નો મૂળ નાશ થાય થાય ને થાય જ એમ કે ન થાય એ પ્રશ્ન રહેતો. એવમ સદ ઉત્પાદ અસદ ઉત્પાદ કથને પ્રથમા આવે જે ચાર ગાથા લીધી એની સમાલોચના થાય. સદ ઉત્પાદ પદાર્થ નો સદ ઉત્પાદ અને તથા પદાર્થ નો અસદ ઉત્પાદ થી પ્રથમ ગાથા કહી. સદ ઉત્પાદ વિશેષ વિવરણ રૂપે દ્વિતીયા, એ સદ ઉત્પાદ નો વિશેષ વિવરણ કરવા માટે ત્યાર પછી બીજી ગાથા કહી. તથેવ અસદ ઉત્પાદ વિશેષ વિવરણ રૂપે તૃતીયા, એ જ પ્રકારે અસદ ઉત્પાદના વિશેષ વિવરણ રૂપે ત્રીજી ગાથા કહી. દ્રવ્ય પર્યાયો એકત્વ અનેકત્વ પ્રતિપાદેન ચતુર્થી હતી. દ્રવ્ય અને પર્યાયમાં એકપણું પણ છે અપેક્ષાએ અને અનેકપણું પણ છે અપેક્ષાએ એ કહેવા માટે ચોથી ગાથા કહી. સદ ઉત્પાદ અસદ ઉત્પાદ વ્યાખ્યાન મુખ્યતયા ગાથા ચતુષ્ટી અને સપ્તમ સ્થળમ ગતમ. આ રીતે જે સાતમું સ્થળ છે એ સદ ઉત્પાદ અને અસદ ઉત્પાદની વ્યાખ્યાનની મુખ્યતાથી ચાર ગાથાથી સાતમું સ્થળ ગયું. હવે આઠમું સ્થળ શરૂ કરે છે. આ 115 ગાથા છે. અથો હવે અથનો અર્થ થાય છે હવે. સમસ્ત દૂર નહીં એકાંત રૂપ વિવાદ નિષેધકામ નય સપ્તભંગી વિસ્તાર હતી. હવે સમસ્ત દૂર નહીંના એકાંત રૂપી વિવાદનો નિષેધ કરવા માટે અનેક પ્રકારે લોકો વસ્તુના સ્વરૂપને કહે છે. પોતાની મતિકલ્પનાથી જ્યાં સુધી બુદ્ધિ ચાલે ત્યાં સુધી કોઈને કોઈ વાત કરે છે. જયારે વાત કરી છે એસટી કોર્પોરેશનના એક મોટા એન્જિનિયર હતા, મોટા વાત કરે છે. ઘરમાં એક સૂત્ર લગાવ્યું હતું દિવાળી પર, જગત પરિવર્તનશીલ છે, ક્ષણે ક્ષણે બધું પલટતું જોવામાં આવે છે ને, જગત પરિવર્તનશીલ છે જોવા એ શક્ય છે કે ભાઈ વસ્તુનું સ્વરૂપ એટલું જ નથી. જગતના પદાર્થો ટકે છે ને પરિવર્તનપણાને પામે છે એ માથી વાત છે. જેટલી વાત બુદ્ધિ ગોચર થાય શાસ્ત્ર જુઓ આ સફેદતાના થઈ ગયા છે, આ જૂનાના પીળાતાના થઈ ગયા છે. પરમાણુ એ પહેલા સફેદ દેખાતા હતા, એ પીળા રંગ બદલાણો ને પરિવર્તન થાય છે, બધું એક પરમાણુ માત્ર પદાર્થ માત્ર સમયે સમયે અવસ્થાથી અવસ્થાંતર પલટો સતત ચાલુ છે. પર્યાય થી પર્યાયાંતર થવું, રૂપ થી રૂપાંતર થવું, એ પદાર્થની પ્રક્રિયા નિરંતર સતત અર્નિશ ચાલુ છે. કોઈ કાળે બંધ છે એવું છે. બાળક થાય છે, યુવાન થાય છે, વૃદ્ધ થાય છે, થાય છે કે નહીં? શરીરના પરમાણુની પ્રક્રિયા ચાલુ છે, એ વસ્તુનો સ્વભાવ જ છે. એ તો પરિણામ વસ્તુનો સ્વભાવ છે. થકીને બદલું એને પરિણામ કયા છે? જે છે કે સમસ્ત દૂર નહીં, જેટલા કોઈ કુ નહીં છે, દૂર નહીં છે, વસ્તુના સ્વરૂપને એક જ પડશે કે આખા આખી વસ્તુ એવી માનવા મનાવવામાં જે કથન પદ્ધતિ છે એને દૂર નહીં અથવા કુ નહીં કહેવામાં આવે છે. એના વિવાદને નિષેધ કરવા વાળી એનો વિવાદ છે એ બધો. કોઈ અપેક્ષા એ અસ્થિ છે, અસ્થિ જો અસ્થિ એ લીધું ને એ એટલે જો કોઈ અપેક્ષા એ અસ્થિ જ છે. ચાદથી કો અર્થ, ચાદનો શું અર્થ છે? કથનચિત ચાદ એટલે કથનચિત, કથનચિત એટલે કોઈ અપેક્ષા એ વસ્તુના કોઈ કોઈ ધર્મને કોઈ પડખાને લક્ષમાં રાખીને કહેવામાં આવે છે, એને કથનચિત કહેવામાં આવે છે. કથનચિત કો અર્થ, કથનચિતનો શું અર્થ છે? કે વિવિક્ષિત પ્રકારેણ સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયેન, વિવિક્ષિત એટલે કહેવા ધારેલા પ્રકારથી પદાર્થના સ્વચતુષ્ટય વગેરેથી. કથનચિતનો અર્થ શું? કે કહેવા માગેલું જે કંઈ કહેવા માગે છે પદાર્થના અસ્થિથી, પદાર્થના સ્વચતુષ્ટયને કહેવા માગે છે. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ તો એને કહેવા છે, અને બીજા પદાર્થના પરચતુષ્ટિને કહેવા નથી અહીંયા. તેથી એને સ્યાત અસ્થિ અથવા વિવિક્ષિત, અસ્થિ ત્યાં વિવિક્ષિત છે, કહેવા ધારેલો વિષય છે તે અસ્થિનો છે, નાસ્તિના વિષયને અહીંયા કહેવા ધારેલો નથી. તત્ ચતુષ્ટયમ શુદ્ધ જીવ વિષયે કથ્યતે, તે ચતુષ્ટયને શુદ્ધ જીવના વિષયને દ્રષ્ટાંત રૂપે કરીને કહેવામાં આવે. એક શુદ્ધ જીવને દ્રષ્ટાંત રૂપે પદાર્થ દ્રવ્ય દ્રવ્ય તરીકે લઈને એને કહેવામાં આવે છે. શુદ્ધ ગુણ પર્યાય આધારભૂતમ શુદ્ધાત્મ દ્રવ્યમ દ્રવ્યમ ભન્નતે, લીધું છે ને સ્વચતુષ્ટય જીવ, શુદ્ધ જીવનો સ્વચતુષ્ટય આ પ્રમાણે છે. શુદ્ધ ગુણ પર્યાયોના આધારભૂત શુદ્ધાત્મ દ્રવ્ય તે દ્રવ્ય છે. એ સીધી સંસ્કૃતમાં ગુજરાતી શુદ્ધ ગુણ પર્યાયનો આધારભૂત અનંત શુદ્ધ ગુણો, અનંત શુદ્ધ પર્યાયો કે જેના આધારે જે વસ્તુના જે જીવના આધારે થાય છે તેને શુદ્ધાત્મ દ્રવ્ય કહેવામાં આવે છે. શુદ્ધાત્મ દ્રવ્યની ભંગ છે એ દ્રવ્યને શુદ્ધ આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. લોકાકાશ પ્રમિતા શુદ્ધ અસંખ્ય પ્રદેશા ક્ષેત્રમ ભન્યતે, લોક આકાશ પ્રમિતા લોકાકાશ પ્રમાણ, લોકાકાશમાં જેટલા અસંખ્ય પ્રદેશો છે આકાશમાં એટલા જ એટલી જ સંખ્યા પ્રદેશની સંખ્યા શુદ્ધ જીવની છે એવા ક્ષેત્રને શુદ્ધ જીવનું ક્ષેત્ર કહેવામાં આવે છે. અત્યારે ભલે 6 ફૂટમાં તો 5.5 ફૂટમાં 5 ફૂટમાં હોય પણ એના પ્રદેશો એક આકાશના પ્રદેશે એક જીવનો પ્રદેશ એ પ્રમાણે જો રોકવામાં આવે તો વિસ્તાર એનો આખા લોક જેટલો એક જીવનો થાય. સમુદ્ર પર એમ જ થાય છે કે આખા લોકમાં પહેલેથી છેલ્લે સુધી 14 બ્રહ્માંડમાં એક જીવના પ્રદેશો વ્યાપેલા હોય છે ત્યારે એનો પૂરેપૂરો વિસ્તાર હોય છે અને જરાય સંકોચ હતો એટલે એનું ક્ષેત્ર થાય. ક્ષેત્ર અપેક્ષા વર્તમાન શુદ્ધ પર્યાય રૂપ પરિણતો વર્તમાન સમય કાલો ગણ્યતે પોતાની વર્તમાન પરિપૂર્ણ શુદ્ધ પર્યાય પરિણત જે પર્યાય છે એને કાળ કહેવામાં આવે છે. જીવમાં શુદ્ધ ચૈતન્યમ ભાવસ્ય એથી ઉપલક્ષણ દ્રવ્યાદિ ચતુષ્ટયથી પ્રથમ ભંગ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તે તેનો ભાવ છે એવા જે લક્ષણ કયા એવા જે 4 લક્ષણ કયા દ્રવ્ય આદિ ચતુષ્ટ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એવા જે 4 લક્ષણ કયા એ રીતે અસ્થિનો પ્રથમ ભંગ છે. અસ્થિનો એનો સ્વચતુષ્ટ થઈને અસ્થિ છે પોતાના સ્વદ્રવથી છે પોતાના સ્વક્ષેત્રથી છે પોતાના સ્વકાળથી છે પોતાના સ્વભાવથી છે. શુદ્ધ જીવ આ રીતે પોતાના સ્વચતુષ્ટ બિરાજમાન છે એ અસ્થિનો ભંગ છે. હા તો કહ્યું ને કે તત્ચતુષ્ટયમ તે ચતુષ્ટયને શુદ્ધ જીવ વિષય કચ્છ તે શુદ્ધ જીવના વિષયથી કહેવામાં આવે છે. પછી પ્રત્યેક પદાર્થમાં લાગુ પડે છે એ તો દરેક વખતે કહે છે ને કે આ જીવના સંબંધમાં કહ્યું એ રીતે યથાસંભવ બધે લાગુ પાડવું. અહીંયા કીધું છે એમ જ કીધું છે યથા ઇદમ નય સપ્તભંગી વ્યાખ્યાનમ શુદ્ધાત્મ દ્રવ્ય દર્શિતમ તથા યથાસંભવ સર્વ પદાર્થેશુ દ્રષ્ટવ્યમ ઇતિ એ બધા પદાર્થમાં દેખવું જોઈએ એ રીતે એવું જીવ પદાર્થ સૌથી અસ્થિ છે સ્વચતુષ્ટયથી અસ્થિ છે અને પ્રત્યુષ્ટયથી નાસ્તિ છે. એ સ્વચતુષ્ટયથી અસ્થિ ત્રિકાળ છે પછી તને કોઈ નુકસાન કરી દે એવું હું તારામાં બની શકતો નથી. બહારથી તને કોઈ લાભ કરી દે એવું પણ તારા નહીં. બસ લાભ નુકસાન નથી તો લાભ નુકસાનના કારણે થતા ઉપાધિના પ્રકાર પણ નથી. આમ જે પોતાના સ્વરૂપને સમજે તો તમામ ઉપાધિ એની નાશ પામે. બીજા એવું છે કે નહીં વાસ્તવિક છે આ તો વસ્તુ નથી. બીજી રીતે માન્ય છે કે વાસ્તવિક નથી ભલે એને ખરું લાગતું હોય પણ એ ખરેખર ખરું છે. કોઈ એમ કીધું પણ ક્રોસ લાગ્યું હવે આવા ઉનાળામાં અને તારે પાણી પીધા એના ચાલે ભાઈ પાણી પીધા વિના ચાલે એવું તારું સ્વરૂપ છે એમાં જો તારી લીનતા થાય એવા ભાવમાં એવા સ્વરૂપમાં અથવા એવા સ્વરૂપ ભાવમાં તો કદી પાણીની જરૂર તને દેખાય નહીં. કેવળ જ્ઞાનની ઉત્પત્તિ એમાંથી એમ છે. વાસ્તવિક આ છે કે વાસ્તવિક આ છે પણ એ ક્ષણિક વિકૃત લાગણીને પોતાનું સ્વરૂપ માનીને એની એને જ વાસ્તવિક માને તો કોઈ રીતે એને આમાંથી છૂટવાનો ઉપાય નથી. આ તો છૂટવા એના માટે છે ને નથી પીયો નાસ્યાત નાસ્તી એવો કોઈ અપેક્ષા એ નાસ્તી જ છે, પદાર્થ કોઈ અપેક્ષા એ નાસ્તિક છે. દ્રેશ ચાતી કોર્થ ચાતનો સમર્થ છે કે કથન ચીત અવિવિક્ષિત પ્રકારેણ પરદ્રવ્યાદી ચતુષ્ટયેન. કથન ચીત વિવિક્ષિત પ્રકારેણ, કથન ચીત વિવિક્ષિત પ્રકારેણ છે. કોઈ અપેક્ષાએ કહેવા ધારેલા પરદ્રવ્યાદી ચતુષ્ટય, પરદ્રવ્યના ચતુષ્ટયને કહેવા માંડ્યા છે એવું અહીંયા ખ્યાતનો અર્થ છે. કથનચિત વિવિક્ષિત પ્રકારેણ, ક્યાંક એટલે કોઈ ઉપીકારેલા જે પરદ્રવ્યના ચતુષ્ટય છે, પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળ અને પરભાવ, એનાથી સ્વદ્રવ્ય નાસ્તી છે એમ પરદ્રવ્યની અપેક્ષાથી એને કહ્યું તેથી એને કથનચિત કહેવા માંડ્યું છે. પરદ્રવ્યથી કહેવા ધારે છે, પોતાને પરદ્રવ્યથી બતાવે છે કે પરદ્રવ્યથી પોતે નાસ્તી છે. હવદી ભવતી, હવદી એટલે ભવતી, કથમ ભૂતમ કે અવતમ દી સ્યાદ અવક્તવ્યમ એવ, સ્યાદ અવક્તવ્ય છે. બીજો પણ સ્યાદ થી કો અર્થ હો, સ્યાદ નો શું અર્થ છે કે કથનથી જ વિવિક્ષિત પ્રકારનો યુપત સ્વપર દ્રવ્યાદિ ચતુષ્ટયેનો, કોઈ અપેક્ષાએ કહેવા માંગેલા પ્રકારથી, કહેવા ધારેલા પ્રકારથી, એટલે કે યુગપદની અપેક્ષાએ સ્વપ સ્વ અને પર બંને સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય બંનેને એક સાથે કહેવા ધારેલા પ્રકારથી પદાર્થ અવક્તવ્ય જ છે એને કહી શકાય, એક સાથે તો કહી શકાય નહીં. એવી ભાષાની પરિસ્થિતિ છે, એક સાથે પદાર્થને કહી શકાતો નથી. જોકે દિવ્ય ધ્વનિમાં ક્રમ પડતો નથી, દિવ્ય ધ્વનિમાં દિવાને એક સાથે બધું કહેતા હોય એવું પ્રતિભા છે. એવું સમજવામાં નહીં, આ તો શાસ્ત્રની પદ્ધતિ છે ને, નવી પદ્ધતિ છે કે શાસ્ત્રની પદ્ધતિ છે. કેવો જ્ઞાનમાં નહીં નથી, ને કેવો જ્ઞાન અનુસરી ભાષામાં ક્રમ નથી, બાકીમાં નવી જ્ઞાનમાં ક્રમ છે, ઉપયોગમાં ક્રમ પડે છે, પદ્મસ્થના ઉપયોગમાં ક્રમ પડે છે, અને એ અનુસાર ઉપસ્થિત એ નિમિત્તે થતી ભાષામાં પણ ક્રમ પડે છે. પેલી ભાષા અક્રમિક છે અને ભાવ પણ એક સાથે બધાને વિષય કરે છે. એવો પ્રકાર યુગપદ નો વિષય આવ્યો ને, યુગપદ કહેવાતું નથી એમ કે છે, અવક્તવ્ય જ છે એમ કે છે. દેવભૂમિમાં સપ્તભંગ ન પડે, સપ્તભંગી કેવી હોય એમ આવી જાય, એ તો બધું એક સાથે આવી જાય, એ એને ક્રમથી કહેવું પડે. એને સ્વદ્રવ્યને સમજાવે, પરદ્રવ્યને સમજાવે, પછી આમ સમજાવે, આમ એમ કાંઈ નથી. તો એક રણકારની અંદર બધું આવી જાય છે, બધાની ભાષામાં બધું આવી જાય છે. દુનિયાની કોઈ જાણે ભાષા બાકી રહેતી નથી. એવું એને ઓમકાર નાદ કહે છે. હે એકાવન જ્ઞાનનું સર્વગત પ્રસિદ્ધ થાય છે. હા, તો કેવો જ્ઞાનમાં તો યુક્ત પ્રવૃત્તિ છે ને, એક સાથે બધા જ પદાર્થોને, બધા જ દ્રવ્યોને, બધા જ ધર્મોને એક સાથે જ્ઞાન વિષય કરે છે. જીત ભાષણ નામ તો વાત સ્પષ્ટ છે, અરે ભાષા એવી છે, અક્રમિક ભાષા એને કહેવાય છે. ભાષામાં જ્યાં ક્રમ પડતો અક્રમે વાત આવે છે, ત્યાં ક્રમથી વાત નથી આવતી એમ કહેવાય છે. હા, એ આધારે પણ કરનાર તો સદમસ્ત ને, સદમસ્ત એ કરી અને સદમસ્ત હોને માટે કરી એમ છે ને. આ સાંભળે છે સદમસ્ત, પણ કહેનાર સદમસ્ત નથી એમ છે. એટલે તો એમ કે છે કે સર્વજ્ઞને દર્શન કરતા બહુભાગ જીવોને આત્મદર્શન થાય છે. સર્વજ્ઞ નું દર્શન કરતા આત્મ સ્વરૂપ નું દર્શન થાય છે, બહુભાગ જીવોને ત્યાં એવું થાય. ભાષા સાંભળીને આત્મદર્શન થાય એમાં તો પ્રશ્ન જ રહેતો. અનંત વાર સમુદ્રમાં છતાં એને ઊંધા એ કરવામાં બાકી રાખી અવળાઈ કરવી એ કઈ એને કોઈ ના પાડે એમ છે કે તું કરીશ નહીં, અને કરે તો કઈ માને એમ છે. એ વાત છે, પોતે જ પોતાના ભાવમાં ઊંધો ચાલે બિલકુલ સ્વતંત્ર છે. માને છે એટલે સાંભળીને માને છે, શરીરમાં ટાઢું નું થાય આવી ગરમી પડે છે, અસહ્ય ગરમી પડે છે એમ કેમ એ ગરમી આત્મામાં પડે છે તો ગરમી ગરમીમાં પડે છે. ત્યાં એ ચેત તો નથી પોતાનો જે જ્ઞાન સ્વભાવ, માત્ર જ્ઞાન સ્વભાવ એને એને ચેતતો નથી, એના સંચેતનમાં આવતો નથી. ગરમીને ચેતો છે, આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, બધું આમ થાય છે, એટલો બહિર્મુખ ઉપયોગમાં એકાગ્ર છે. પોતાના સ્વરૂપનું જે ચેતવું સંચેતનમાં આવવું એ પ્રકારમાં ન આવે તો એને ભિન્નતા છે એ વાત જ બાકી. એના અનુભવનો વિષય છે કે માત્ર પરલક્ષે વિચારવાનો વિષય છે? તો પરલક્ષે વિચારવાનો તો બિલકુલ વિષય નથી, એની ઉપયોગિતા જ નથી એમાં. પરલક્ષે કોઈ વિચારી કાઢે છે પણ એમાં એની બિલકુલ ઉપયોગિતા નથી. યુગપત સ્વપર યુગપત સ્વપર દ્રવ્યાદિ ચતુષ્ટયેન કથંચિત વિવિક્ષિત પ્રકારેણ સ્યાત અવ્યક્તમ એવ. એ અવ્યક્ત જ છે, સ્યાત અવ્યક્ત જ એ છે. આ પ્રકાર છે, એક સાથે યુગપત પણ નથી કહી શકાતું એમ કહેવા ધારે છે, તે અપેક્ષા એ તે અવ્યક્ત જ છે. સ્યાદ અસ્થિ, સ્યાદ નાસ્તિ, સ્યાદ અવક્તવ્યમ, સ્યાદ અસ્થિ નાસ્તિ, સ્યાદ અસ્થિ એવો અવક્તવ્યમ, સ્યાદ નાસ્તિ એવું અવક્તવ્યમ, સ્યાદ અસ્થિ નાસ્તિ અવક્તવ્યમ. હવે તો આ બધા બોલી સાથે લીધા. સ્યાદ અસ્થિ પહેલો ભંગ, સ્યાદ નાસ્તિ બીજો ભંગ, સ્યાદ અવક્તવ્યમ ત્રીજો ભંગ. ક્યાં સુધી કહ્યું? હવે સ્યાદ અસ્થિ નાસ્તિ એટલે કોઈ ક્રમથી અસ્થિ પણ છે અને નાસ્તિ પણ છે. સ્યાદ અસ્થિ એ અવક્તવ્યમ, સ્યાદ અસ્થિપૂર્વક યુક્ત અવક્તવ્યમ, સ્યાદ નાસ્તિ પરથી અને યુગપદ અપેક્ષા એ અવક્તવ્યમ. અને સ્યાદ અસ્થિ નાસ્તિ ક્રમથી અસ્થિ અને ક્રમથી નાસ્તિ થતા ઈચ્છુતપણાની અપેક્ષાએ અવક્તવ્ય એમ સાત ગુણ થાય છે. પેલા ટૂંકામાં લઈ લીધા ને, એ ટૂંકાનો ખુલાસો કરી દીધો. પુનઃ એટલે પુનઃ ઉત્તમ ભૂતમ કિંભવતી, વળી એ કેમ બંધ થાય છે એમ કરીને એનો વિસ્તાર નથી કરવામાં. સાત અસ્થિ, સાત નાસ્તિ, સાત અવક્તવ્યમ, સાત અસ્થિ નાસ્તિ, સાત અસ્થિ અવક્તવ્યમ, સાત નાસ્તિ અવક્તવ્યમ, સાત અસ્થિ નાસ્તિ અવક્તવ્યમ, એ રીતે સાત ભણ પડે છે ગાથામાં. ટૂંકામાં સંકેલીને કદું ભયમમાં અભિષ્ઠમ મન્યત વાહ એમ બીજા પણ પ્રકાર છે. અસ્થિ નાસ્તિ અવક્તવ્યો એ સિવાયના બીજા પણ પ્રકાર છે. એ બીજા પ્રકારમાં બીજા ચાર ભંગ બોલી દીધા, કુલ સાતે સાત. પુનઃઇથમ ભૂતમ કિમ ભવતી, મળી કયા કયા પ્રકારે છે. દ્રવમ, દવમ એટલે પરમાત્મ દ્રવ્યમ કર્તૃ, જીવના દ્રષ્ટાંત પેલું છે. અત્યારે સામાન્ય સિદ્ધાંતની વાત કરી, દ્રષ્ટાંતમાં જીવ દ્રવી લે છે. કેમ કે હવે પછીની ગાથામાં આચાર્ય મથાળું એવું બાંધ્યું છે કે જેનો નિર્ધાર કરવાનો હોવાથી જેને ઉદાહરણ રૂપ બનાવવામાં આવ્યો છે, જે જીવ, જીવનો જ નિર્ધાર કરવાનો છે, નિર્ણય કરવાનો છે, અને ઉદાહરણ પણ જીવનું જ લેવામાં આવ્યું છે એમ કરીને વાત લીધી. અહીંયા એમ લીધું કે દબમ દ્રવ્ય એટલે કહો કે પરમાત્મ દ્રવ્ય, ઉદાહરણ તરીકે પણ જીવ દ્રવ્યને લેવામાં આવ્યું છે. પરમાત્મ દ્રવ્યમ કરતું પુનરપી કથમ ભૂતમ ભવતી, જીવ દ્રવ્ય ઉપર કયા પ્રકારે એ થાય છે, ઉતરે છે. તદ ઉભયમ ત્યાં અસ્થિ નાસ્તિ એવા, તે બંને અસ્થિ અને નાસ્તિ બંને છે. જીવ અસ્થિ પણ છે, આત્મદ્રવ્ય અસ્થિ રૂપે પણ છે, અને આત્મદ્રવ્ય નાસ્તિ રૂપે પણ છે. ત્યાગ ઇતી કો અર્થ, ત્યાગનો શું અર્થ થાય છે. શિક્ષિત કાળનો ક્રમેણ સ્વપર દ્રવ્યાદિ ચતુષ્ટયનો ચોથો ગુણાય અવતરે, તે કથનચિત ઉભય લીધો ને, કથનચિત એટલે કોઈ અપેક્ષાએ તહેવા ધારવા માંગે છે ત્યારે ક્રમથી સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એમ ક્રમથી સ્વદ્રવ્યથી અસ્થિ અને પરદ્રવ્યથી નાસ્તિ, સ્વચતુષ્ટયથી અસ્થિ અને પરદ્રવ્ય આદિ ચતુષ્ટયથી નાસ્તિ, નાસ્તિ આદિ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને રાહ. સ્વપર દ્રવ્ય આદિ એટલે સ્વપર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચતુષ્ટયથી ક્રમથી કહેવાધારે તો જીવ દ્રવ્યો અસ્થિ નાસ્તિ સ્વરૂપે છે. સ્વચતુષ્ટયથી અસ્થિ સ્વરૂપે છે અને પરચતુષ્ટયથી નાસ્તિ સ્વરૂપે છે એમ ક્રમથી કહી શકાય છે. ક્રમથી કહી શકાય, એક સાથે અસ્થિ નાસ્તિ ધર્મ એક સાથે છે, કહેવામાં ક્રમ પડે છે. તેથી ક્રમથી જીવ અસ્થિ નાસ્તિ સ્વરૂપ છે, સ્વદ્રવ્યાદિથી સ્વદ્રવ્ય ચતુષ્ટયથી અસ્થિ છે અને પરદ્રવ્યાદિ ચતુષ્ટયથી નાસ્તિ છે. કથમ ભૂતમ સદ ઇથમ ઇથમ ભવતી, કઈ રીતે સત, સત એટલે સત્તાધારી જીવ તત્વ, ઇથમ ઇથમ એટલે આ પ્રકારે, આ પ્રકારે છે. આદિથમ, આદિથમ એટલે કહેવામાં આવ્યું છે. આદિષ્ટમ વિવિક્ષિતમ સત, બેનો એક અર્થ છે. આદિષ્ટમ કહો કે વિવિક્ષિતમ કહો, અન્ય તાદિષ્ટમ અન્વયાર્થમાં છેલ્લું છે. કોઈ પ્રકારથી કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે આદિષ્ટમ. આદિષ્ટ પરથી આદેશ શબ્દ આવ્યો છે. આપણે આદેશ કહે છે ને, આ ભગવાનનો આદેશ છે, ગુરુનો આદેશ છે, એ આદિષ્ટમ કહેવામાં આવ્યું છે. વિવિક્ષિતમ કેન કૃત્વા કે સજ્જાયેન દુ, કઈ રીતે કે પર્યાયેન તું, પ્રશ્નોત્તર રૂપ નૈજ ભાગેન તું, પર્યાથી પર્યાયથી એટલે દ્રષ્ટિકોણથી, પ્રશ્નોત્તર રૂપ નૈજ ભાગેન એના નૈજ ભાગથી ખોટર કરવામાં આવે એ રીતે એને કહેવામાં આવ્યું છે. પર્યાયનો અર્થ કર્યો છે, પર્યાયેન તું એટલે કે પ્રશ્નોત્તર નૈજ ભાગેન તું, બે એકાર્થમાં છે. જેમ આદિષ્ટમ વિવિક્ષિતમ વિકાર્થમાં છે એમ પર્યાયેન તું પ્રશ્નોત્તર રૂપ નૈજ ભાગેન તું, એટલે પર્યાયથી, પર્યાયથી એટલે કોઈ એક દ્રષ્ટિકોણથી અથવા કથનચિત પણે, કથમ ભૂતેને કેવી રીતે કે કેણવી તેનાથી વિવિક્ષિતનો નૈજમ આદિ નય રૂપેનો, તેનાથી એટલે કોઈ કોઈ પણ વિવિક્ષિતનો એટલે કહેવા ધારેલા એવા નૈજમ આદિ નૈજમ વગેરે નય રૂપથી, એ દ્રષ્ટાંત રૂપે લીધે નૈજમ આદિ નૈજમ વગેરે નય રૂપથી, અણમાં અન્યત્વા, અન્યત્વા એટલે સંયોગ ભંગ ત્રય રૂપેણ, પછી એને સંયોગ કરવામાં આવે છે. અસ્થિ અવક્તવ્ય, નાસ્તિ અવક્તવ્ય અને અસ્થિ નાસ્તિ અવક્તવ્ય ત્રણ ભંગ છે. તત્કથ્ય તે ત્રણ ભંગને કહેવામાં આવે છે. કે સ્યાદ અસ્થિ એવ અવક્તવ્ય, સ્યાદ એટલે કોઈ અપેક્ષાએ અસ્થિથી અવક્તવ્ય થાય, અસ્થિપૂર્વક અવક્તવ્ય થાય. સ્યાતિથી કો અર્થ હોય, અહીંયા સ્યાતનો શું અર્થ છે એમ બધી જગ્યાએ સ્યાતનો જુદો જુદો અર્થ છે. સ્યાત શબ્દ બધે વપરાય, પણ દરેક જગ્યાએ સ્યાત એટલે કોઈ પ્રકારે કોઈ અપેક્ષા એ કહેવા માંગે છે. જ્યાં જે અપેક્ષા ઘટતી હોય ત્યાં તે અપેક્ષા લેવી જોઈએ. કોઈ અપેક્ષા એટલે જ્યાં જે અપેક્ષા ઘટે છે તે, ખ્યાતિથી કો અર્થ તો કથનચિત વિવિક્ષિત પ્રકારેણ સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયેન યુગપદ સ્વપરાદિ ચતુષ્ટયેન ચ, ખ્યાત અસ્થિ વક્તવ્યનો અર્થ કે સ્વચતુષ્ટયથી અસ્થિ છે અને સ્વપર યુગપદ કહેવાની અપેક્ષાએ અવક્તવ્ય છે, એ રીતે ખ્યાત અસ્થિ અવક્તવ્ય છે એવો પણ કહ્યો. કથનચિત વિવિક્ષિત પ્રકારે સ્વદ્રવ્યાદિ ચતુષ્ટય એનો અસ્થિ અને યુગપદ્રવ્યાદિ ચતુષ્ટય એનો અવક્તવ્ય, એમ અસ્થિ અવક્તવ્યનો પાંચમો ભંગ એ રીતે કહેવામાં આવે છે. ક્યાંક નાસ્તિ અવક્તવ્ય, કોઈ અપેક્ષાએ નાસ્તિથી અવક્તવ્ય થયો, સ્યાદથી કો અર્થ, અહીંયા સ્યાદનો શું અર્થ છે કે કથનચિત વિવિક્ષિત પ્રકારે પરદ્રવ્યાદિ ચતુષ્ટયનો યુગપત્વ પરદ્રવ્યાદિ ચતુષ્ટયને છો, કહેવા ધારેલા પરદ્રવ્ય ચતુષ્ટયથી નાસ્તિરૂપ છે અને યુગપત્વ પરદ્રવ્યાદિ ચતુષ્ટયથી અવક્તવ્ય છે, એમ નાસ્તિ અવક્તવ્યનો છઠ્ઠો ભંગ છે. સ્યાદ અસ્થિ નાસ્તિ એવ વક્તવ્ય, ત્યાં સ્યાદ અસ્થિ નાસ્તિ એ વક્તવ્યમાં સ્યાદ ઇતી કો અર્થ, ત્યાં સ્યાદનો શું અર્થ છે કે કથનચિત વિવિક્ષિત પ્રકારે ક્રમેણ સ્વપરદ્રવ્યાદિ ચતુષ્ટયન અસ્થિ નાસ્તિ અધ્યાર રાખે નહીં અને યુગપત સ્વપરદ્રવ્યાદિ ચતુષ્ટયને અવક્તવ્ય, ત્યાં વક્તવ્યનો અધ્યાર છે. એટલે કરતી કોઈ અપેક્ષાએ પહેલા ધારેલા ક્રમથી અસ્થિને નાસ્તી રૂપ કહી શકાય છે અને એક સાથે કહી શકાતો નથી. એ રીતે અસ્થિ નાસ્તી પૂર્વક અવસ્થિ છે જીવ દ્રવ અથવા કોઈ પણ દ્રવ. પૂર્વમ પંચાસ્તિકા એ પંચાસ્તિકા શબ્દ મૂળ ગાથામાં ઇત્યાદિ પ્રમાણવાક્યન પ્રમાણ સત્વભંગી વ્યાખ્યાતા પૂર્વે પંચાસ્તિકાયમાં પંચાસ્તિકાની રચના કરી છે. શ્રીનાસ્તિ આદિ પ્રમાણવાક્યન પ્રમાણ સત્વભંગી વ્યાખ્યાતા પંચાસ્તિકાયમાં પહેલા અસ્થિનાસ્તિ આદિ પ્રમાણવાક્યથી પ્રમાણની સત્વભંગીનું વ્યાખ્યાન કર્યું હતું. અત્ર તું સ્વાદસ્થી એવો બીજું આકાર ગ્રહણ તો નય શબ્દભંગી જ્ઞાપનાથમિતિ ભાવાર્થ. અહીંયા ચાર અસ્થિ કથંચિત અસ્થિ છે બીજું આકાર ગ્રહણ એનો આકાર એટલે એનું સ્વરૂપ ગ્રહણ કરવા તો નય શબ્દભંગી ત્યાં પ્રમાણ શબ્દભંગી રહી છે. અહીંયા નય શબ્દભંગીને જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યું છે એવો ભાવાર્થ છે. એટલે આકાર ગ્રહણ સ્વરૂપ ગ્રહણ કરવા માટે આકાર એટલે સ્વરૂપ, આકાર એટલે ક્ષેત્રફળ નહીં, આકાર એટલે સ્વરૂપ. સાકાર કહે છે ને સાકાર અને નિરાકાર યથાઈડું નય સપ્તભંગી વ્યાખ્યાનમ શુદ્ધાત્મદ્રવ્યે દક્ષિતમ તથા યથાસમમ સર્વ પદાર્થે સુજ્ઞાતવ્યમ વિધિ. જે રીતે અહીંયા નય સપ્તભંગીનું વ્યાખ્યાન શુદ્ધ આત્મદ્રવ્યમાં દર્શાવવામાં આવ્યું છે તે જ પ્રકારે યથાસંભવ સર્વ પદાર્થમાં દેખવું જોઈએ, દ્રષ્ટવ્યમ એટલે દેખવું જોઈએ, જ્ઞાતવ્યમ એટલે જાણવું જોઈએ. એ રીતે અહીંયા 115 ગાથા પૂરી છે. 116 ગાથાનો મુખાવરો નીચે. હવે જેનો નિર્ધાર કરવાનો હોવાથી